ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వంజాయాణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చతి.
ઓલામાં એ નહોતું લીધું, ઓલામાં તો
વિભાવ પર નથી છે,
વિભાવ પર નથી છે અને સંસાર અવસ્થાની વાત લીધી. અહીંયા તો સાધક થઈ ગયા પછી, સાધક થઈ ગયા પછી આ પરિણામો છે, પણ એ પરિણામથી ભિન્ન દ્રષ્ટિમાં રહીએ છીએ, એમ લક્ષ્ય ફરતું નથી. પરિણામથી સહિત છું એવું સુધાન થતું નથી, રહી તો સુધાન થયું તે થયું. બે લીધા ને, ઓમાં બે ભાગ નતા પડ્યા.
તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે, કેટલાક અશુદ્ધરૂપ છે. જો નવ પરિણામો માં જોવામાં આવે,
ઓલી અગ્નિની પર્યાય જોવામાં આવે, ઉષ્ણતા માત્ર ન જોવામાં આવે, એમ
જો નવ પરિણામોમાં જોવામાં આવે તો નવે તત્વ સાચા છે,
એટલે અસ્થિ છે, અસ્તિત્વને છે, પર્યાય નથી એમ નહીં, પણ પર્યાય છે તે દ્રવ્ય નથી, આત્મા નથી એમ કેવું
છે.
એનાથી ભિન્ન છે પરિણામની અસ્તિ. પરિણામ છે, પરિણામ નથી એમ નહીં, પણ એ પરિણામ માં આત્મા નથી ને આત્મામાં એ પરિણામ નથી. એકમાં બીજાની નાસ્તી છે, નાસ્તી અને આનંદ આવે. નવ તત્વ સાચા છે, પર્યાય ની અસ્થિ છે, હોવા પણ છે. અસ્થિને ઉડાડતા નથી, પણ અસ્થિને નાસ્તી પણ જાણે છે.
નાસ્તી છે
નવ તત્વ નું કોણ ના પાડે છે. એ તો થવાયો થયા કરે છે, પણ હું તો એનાથી ભિન્ન આત્માને જાણ્યા કરું
છું.
જાણનારો
જણાય
છે, લીમડામાં તમે બોલ્યા કેટલાક શું છે. જો નવ પરિણામોમાં જ જીવને જોવામાં આવે તો નવ તત્વ સાચા છે, જીવના પરિણામ તરીકે છે, પણ જીવ તરીકે
નથી.
જીવના પરિણામ કયો, પણ જીવ નથી.
જીવ ના
કહો,
જીવના પરિણામ કહો.
લીધું તો હિંમત
જીવના પરિણામ કહો. જીવ ન કહો આ કેટલી વાત ને
જીવના પરિણામ તરીકે રાખ્યું ને, જીવના પરિણામ તરીકે અહીંયા સાચા છે એટલે અસ્તિત્વ તરીકે છે. જેમ અગ્નિ છે દયા કરે થઈ છે તો એની પર્યાય એક સમયની સત છે, જે જે પર્યાય હોય તે પ્રકારે તે સત છે. અગ્નિના પરિણામ અસ્થિ રૂપે છે, પણ અગ્નિમાં એ નાસ્તિ રૂપે છે. આ શું અસ્થિ કેવી ને નાસ્તિ કેવી,
એનામાં એની અસ્થિ છે અગ્નિમાં એની નાસ્તિ છે.
ત્રિકાળમાં ક્ષણિક નથી એમ કે છે, નિત્યમાં નિત્ય નથી. વારે વાર
જીવમાં જીવના પરિણામ નથી,
એવો જીવ છે,
એવો જીવ છે, જીવમાં જીવના પરિણામ નથી, એવો જીવ ઉપાદે છે.
એ ઉપાદે છે.
હવે હા બોલો. હવે તો સાચા છે. અને જો ચેતના માત્ર અનુભવ કરવામાં આવે
એટલે ઉષ્ણતા માત્ર ની અમે ચેતના માત્ર
તો નવે વિકલ્પ જૂટા છે.
નવમાં કોઈ જીવ નથી એમ, નવમાં કોઈ
જીવ
નથી, જીવ તો દેખાતો નથી, જીવનું લક્ષણ નથી. મોક્ષમાં જીવનું લક્ષણ નથી બેન,
નથી.
થોડા પ્રશ્નો ઉભા થયા હતા શાંતિ બેને કહ્યા. ચાલો
શાયિક
ભાવ, એ શાયિક ભાવથી તન્મય છે પ્રગતિ
બરાબર,
અને દ્રવી છે પારણામિક ભાવથી તન્મય છે.
અનંત ગુણ નથી,
અનંત ગુણ
નથી, અનંત નથી,
અનિત્ય છે, નિત્ય નથી,
નિરપેક્ષ
નથી, નિરપેક્ષ એનો નિષેધ કરવો હોય તો કારણ આપવું, તો જ એની ઉપેક્ષા થાય ને, તો જ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. એ પર્યાય દ્રષ્ટિ છોડાવી ને દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે. શાસ્ત્ર નું તાત્પર્ય છે,
જેને અનુભવતા સમ્યક થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે.
અને શબ્દને યુક્તિ દ્વારા કહેવામાં આપે છે. ઓલી યુક્તિ આપી ત્યારે દ્રષ્ટાંત આપ્યો, પછી સિદ્ધાંત નો ઉતાર્યું. અને પર્યાય માત્રથી જોવામાં આવે તો સાચા છે, પણ ચેતના માત્ર સ્વભાવથી જોવામાં આવે
નવે વિકલ્પ જુટા છે.
નવ પર્યાયના ભેદો કોઈ જીવ નથી એમ. બહુ સારો કળશ, સાતમો કળશ સારો, એકદમ મુદાનો. નવ તત્વની અસ્થિ છે પણ મારા પણ અસ્થિ. ચાલો
ચિરમિતિ નવ તત્વાચ્છન્નમુનિયમાનમ કનકમિવ નિમગ્નમ વર્ણમાલા કલાપે અથ સતત વિવિક્તમ દ્રશ્યતામેકરૂપમ પ્રતિપદમિદમાત્મા જ્યોતિ ઉદ્યોતમાનમ.
પ્રતિપદમ એક રૂપમાં આવશે. પર્યાય પર્યાય પણ આત્મા તો એક રૂપ દેખાય છે, અનેક રૂપ દેખાતો છે.
અનેક રૂપ થતો જ નથી તો અનેક રૂપ દેખાય ક્યાંથી?
પ્રતિપદમ એક રૂપમ
આત્મજ્યોતિ દ્રશ્યતા. આત્મજ્યોતિ
જ્યોતિ અર્થાત
અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. દ્રશ્યતામ એટલે સર્વથા અનુરૂપ હો,
સર્વથા એક જ છે બસ. કથંચિત મુખ્યા, કથંચિત સામાન્ય ને જીવ કયો, કથંચિત વિશેષ ને એમ નથી. નાયક ભાવ એટલો જ જીવ છે બસ, ધ્રુવ પરમાત્મા એટલો જ આત્મા છે. સર્વથા અનુભવ રૂપો, એટલે અમારી દ્રષ્ટિને અમારા જ્ઞાનમાં આવો આત્મા છે એ અનુભવો એમ. એવું
આત્મજ્યોતિ તથા જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવ રૂપો,
જ્ઞાન માત્ર કહ્યું ને એવું, શ્રદ્ધા માત્ર આવ્યું ને એમ, ચેતના માત્ર કહ્યું એમાં જ્ઞાન માત્ર એક ને એક વાત
સર્વતા અનુભવ રૂપો.
બસ સર્વતા
કેવી છે આત્મજ્યોતિ, કે આ અવસરે નાટ્ય રસની પેઠે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અને એક ભાવરૂપ એક જ સમયે દેખાય છે, એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસર છે. એ જ કહે છે ચિરમ એટલે અમર્યાદ કાળથી, એટલે જો વિવાહરૂપ પ્રાગતિક પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે તો જ્ઞાન વસ્તુ પૂર્વોક્ત જીવાદિ નવતત્વ રૂપે આચ્છાદિત છે.
જો નવતત્વ રૂપે પ્રણમી છે એમ ન લગતા, નવતત્વ રૂપે આચ્છાદિત છે, નવતત્વમાં ઢંકાયેલી એમાં રહેલી છે, નવતત્વની અંદર એ રહેલી છે,
નવતત્વ રૂપે આચ્છાદિત છે.
ભાવાર્થ
આમ છે કે જીવ વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે પર્યાય સાથે મળેલી ચાલી આવે છે અને મળી થકી તે રાગાદી વિવાહ પરિણામો સાથે વ્યાપી વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે. તે પરિણામ જોવામાં આવે અને જીવનું સ્વરૂપ ન જોવામાં આવે
તો,
પરિણમન જોવામાં આવે ને જીવનું સ્વરૂપ ન
એ સમયે તમે જીવને ન જુઓ તો એમ,
જીવ વસ્તુ નવતત્વ રૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે,
એમ દ્રષ્ટિમાં આવે છે.
આવું પણ છે,
સરળતા
જૂઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં જ છે.
અંતર્ગર્ભી પર્યાયરૂપ પરિણમન શક્તિ જીવમાં છે, કરસ 175 લખ્યું છે. પર્યાયની પરિણામ શક્તિ છે ને, એટલે રાગ રૂપે પરિણમે છે, થાય છે ઉત્પાદ, પર્યાયની ઉપાધિ એટલી છે.
એટલે હવે અર્થ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે, તે જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય રૂપ છે, પોતાના ગુણ પર્યાય વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે?
ફરીથી અર્થનો અર્થ કરો.
હા,
બીજો પક્ષ બતાવે છે,
બીજો પક્ષ બતાવે છે, તેજ જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે,
દ્રવ્ય છે,
પોતાના ગુણ પર્યાય
બિરાજમાન છે.
જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે,
એટલે મૂળ શું કહ્યું કે જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે, એ દ્રવ્ય કેવું છે કે પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. આખું પ્રમાણનું દ્રવ્ય લીધું ને, કે ત્રિકાળી દ્રવ્ય લીધું, જે જીવ વસ્તુ દ્રવ્યરૂપ છે પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. હવે કહે છે કે એમાં જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, પોતાના ગુણ પર્યાય બિરાજમાન કહ્યું હતું ને, એમાંથી પર્યાય રૂપે ન જોવા તમે એમ કે પ્રમાણમાંથી પર્યાયને ગૌણ કરો અને દ્રવ્ય સામાન્યને જુઓ એમ, આખું પ્રમાણનું દ્રવ્ય લઈ અને પ્રમાણ માંથી બે ભાગ કરે છે, દ્રવ્ય અને પર્યાય એમ. શું તો દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, ત્રિકાળી સામાન્ય અવલોકતો પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? પર્યાય ને ન જુઓ તમે અને એકલા સામાન્ય જો, ભલે દ્રવ્ય છે એ ગુણ પર્યાય વાળું છે, એ તમે કહી દીધું ગુણ પર્યાય વાળું દ્રવ્ય તો છે, પણ એને જોવા જોવામાં ફેર છે. પર્યાય થી જોયું છે એને બદલે હવે દ્રવ્ય થી જોયું, એમ કેવું શીખડાવું છે. પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે એમ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ તો છે,
પણ
એમાંથી પર્યાય ને વર્તમાનમાં એનું લક્ષ કાઢી નાખ્યું, નોંધ કરી નાખ્યું, છોડી દે લક્ષ. ન જોવામાં આવે તો તે કેવી છે? તો એ આત્મા કેવો છે?
નવ
તત્વ ના ભેદ થી વિકલ્પ એટલે ભેદ,
નિરંતર નવ તત્વ ના ભેદ થી રહી,
નિરંતર ત્રણેય કાળ. આત્મ જ્યોતિ જે દ્રષ્ટિ નો વિષય છે, જે ઉપાધિ તત્વ છે, એ એક સમય પર્યાય થી સહિત દેખાતો નથી,
થતું જ નથી,
છે નહીં, માટે દેખાતો નથી.
ચોખ્ખી પ્રક્રિયા છે,
ચોખ્ખી પ્રક્રિયા,
પર્યાય છે ભેદ જ્ઞાન,
ભેદ જ્ઞાન ચોખ્ખી. પાછું લીધું ને, જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે, પોતાના ગુણ પર્યાય વિરાજમાન છે. હવે એ એમાંથી ને એમાંથી શું દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો કેવી છે? એમ પર્યાય સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ હવે ગુણ સ્વરૂપ કહ્યું, હવે પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, એકલા સામાન્ય જોવામાં આવે તો સતત નિરંતર નવ તત્વ ના ભેદ થી રહી છે, પર્યાય ના ભેદ થી રહી છે, પર્યાય થી રહી છે. શુદ્ધ
વસ્તુ માત્ર છે,
સુકામ શુદ્ધ પર્યાય થી રહી છે માટે. હવે અમે કહ્યું કે દ્રવ્ય છે તે ગુણ પર્યાય વાળું છે, એમ અમે કહ્યું, અમે જ કહ્યું. હવે અમે જુદું કહી છે, તું જો અમારું લક્ષ રાખ, આ હા તારું કામ થશે. પ્રમાણનો પગ છોડી દે, પ્રમાણનો પગ છોડી દે અને પર્યાયનું લક્ષ છોડી દે. પ્રમાણનો પગ છોડ અને પર્યાયનું લક્ષ છોડ. કેમ કે પ્રમાણ નો પગ છોડે ત્યારે તો
બસ પર્યાય નું લક્ષ છૂટે ને,
ત્યારે ભેદ જ્ઞાન થાય અને ભેદ જ્ઞાન માં પર્યાય નું લક્ષ છોડે ત્યારે દ્રવ્ય લક્ષ થઈ જાય. પ્રમાણ નો પક્ષ છોડે એટલે નહી માં આવી ગયો, નહી માં આવ્યા પછી પર્યાય નું લક્ષ છોડ. વ્યવહારની નો વિષય ઓમાં પક્ષ છોડ અને આમાં લક્ષ છોડ, પ્રમાણ જો પક્ષ રાખે
તો અલગ અલગ
નહીં દીખતી, એકમેક દીખતી, સર્વથા એકમેક ગિલમિલ, પરિણામી દીખતા,
પરિણામી
ભેદજ્ઞાન ક્યાં રહ્યું? ભેદજ્ઞાન તો દ્રવ્ય પર્યાય વચ્ચે છે અને ભેદજ્ઞાન નો વિષય છે પ્રમાણ જ્ઞાન માં, બે
બરાબર છે.
એમ કે તમે નિશ્ચય ના વિષય ને તો ગ્રહ છે, પણ વ્યવહાર ના વિષય ને ગ્રહ છે તો પ્રમાણ નો વિષય વધી ગયો તો ઉપાધાય કરો કે નહીં, આવે કે નહીં, કે નહીં એમ નથી. દેવસેન આચાર્ય ના નહી ચક્ર માં પૂજ્ય કરો કે નહીં, કે એનો વિષય મોટો છે
તો પણ
પૂજ્ય નથી, મોટો વિષય એવું કે છે કે સામાન્ય ને ગ્રહ છે ને વિશેષ ને ગ્રહ છે
એટલે પૂજ્ય નથી ને,
પૂજ્ય નથી કે એટલે જ પૂજ્ય નથી. પેલા દ્રવ્ય ગુણ પર્યાય લઈ લીધો, ગુણ પર્યાય લઈ કાઢ્યું,
પેલા પ્રમાણ નું દ્રવ્ય લઈ લીધું, પછી પર્યાય ચક્ષુ બંધ કરાયું,
બંધ કરાયું. પ્રમાણ માં આવ્યા વિના પર્યાય ચક્ષુ બંધ ક્યાંથી થાય? પ્રમાણ ની બહાર કરતો હોય હજી તો દેહ ને આત્મા એક માનતો હોય, દેહ ને આત્મા એ તો ગુણ પર્યાય, આ તો જુદું છે, એનું અસ્તિત્વ જ નથી, પ્રમાણ ની બહાર છે, એની વાત અમે કરતા નથી. પ્રમાણ માં આવ્યો હવે એમાંથી તો પર્યાય લક્ષ છોડી દે. પ્રમાણ માં અટકના આગળ ચાલો.
પ્રમાણ નો પક્ષ છોડ અને પર્યાય નો લક્ષ છોડ,
ત્યારે આત્માની દ્રષ્ટિ થાય.
પ્રમાણ નો પક્ષ છોડે અને પછી એમાં ભેદ જ્ઞાન કરે અને પરિણામ માત્ર ને જોવા છતાં એનું લક્ષ છોડી દે, તો દ્રવ્ય સ્વભાવ લક્ષ થાય. આપણું સ્વાધ્યાય સારું કઈ, આપણે કોઈની હારે દેવા દેવા નથી, કોઈ કેમ માને કોઈ કેમ માને, આપણે જ્ઞાનીના વચનની સાથે સાથે એને સમજવાનો પ્રયત્ન નિરંતર કરવો પડશે અને સમજાય. લખનાર પણ જ્ઞાની છે અને વાંચનાર સાંભળનાર જ્ઞાની એટલે જ્ઞાનવાન, બધા બધા જ્ઞાનવાન જ છે ને, એને ના સમજાય?
સમજાય
સ્વરૂપ પોતાનું ચોખ્ખું કરે છે,
કેટલું ચોખ્ખું કરે છે,
કેટલું ચોખ્ખું કરે છે. પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? સતત
નિરંતર.
એ વિભક્ત નો અર્થ કર્યો રહીત છે,
વિવેક એટલે રહીત,
રહીત
બરાબર, નવતત્વ ના વિકલ્પ થી રહીત છે. સતત વિવિધતમ,
વિવિધતમ
સતત, વિવિધતમ સદાકાળ રહીત,
રહીત છે, સદાકાળ રહીત છે, બસ
સેનાથી રહીત છે કે નવતત્વ ના ભેદ
રહીત છે, કેનાથી રહીત છે, બસ
શુદ્ધ વસ્તુ.
કે જળ કર્મ થી ને શરીર થી રહી છે કે નહીં, એ તો એનો પરિણામ જ નથી. અહીંયા પરિણામ થી રહી કેવું છે, નૈમિતિક થી રહી કેવું છે, નિમિત્ત થી રહી નહીં, નિમિત્ત તો પ્રથક જ છે, પહેલાથી રહી છે, એ તો આની પર્યાયમાં નથી, દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. આ તો દ્રવ્ય કેવું છે, ગુણ પર્યાય વાળું છે, એમાં જે પર્યાય નવતો તથી થાય છે એનાથી દ્રવ્ય રહી છે.
સારી વાત છે, પ્રમાણ નો પક્ષ છોડ ને પર્યાય નો લક્ષ
છોડ,
સરસ ઈજ વાત
આમાં છે. આપણે એનો જ અર્થ કહી ન જોવામાં આવે એમ, પર્યાય ન જોવામાં આવે એટલે કે એનું લક્ષ્ય ન કરવામાં આવે તો આત્મા કેવો છે? શુદ્ધ વસ્તુ માત્ર છે, એ જવાબ દીધો ને, શુદ્ધ વસ્તુ માત્ર છે. જો પર્યાય ન જોવામાં આવે તો માત્ર છે, જ્ઞાકાર ન જોવામાં આવે તો જ્ઞાનાકાર છે, જ્ઞાકાર કેવું જૂઠું છે, કથન માત્ર છે,
જૂઠું છે,
જૂઠું છે. આગળ
ભાવાતાન છે,
નિરાકાર એટલે એના પરિણામો નહીં છાયો,
જે મૂળમાં દાયાકાર,
આ દાયાકાર આપણે લીધું છે મને એક વખત, આ વાત પરિણામો છે ઈ જ્ઞેય છે,
લીધું
તું ને, લીધું નહીં ફરે છે, જ્ઞાન ફરતું નથી એટલે જ્ઞેય ફરે છે, એમાં જે આ લીધા ને પરિણામ એ જ્ઞેયમાં નાખ્યા અને જ્ઞાકાર અને એને જાણનારી ઇન્દ્રિય જ્ઞાન એ બધું જ્ઞેયમાં, એ જ્ઞેય ફરે ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નો વિષય ફરે પણ જ્ઞાન ફરતું નથી, કેમ કે એનો વિષય એ જ્ઞાય છે.
ભાવાતામ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત છે,
જે ઉપર કહ્યું હતું એ શુદ્ધ સ્વરૂપ નો અનુભવ અને પર્યાય નો અનુભવ.
એને
દ્રવ્ય દેખાતું નથી મિથ્યા દ્રષ્ટિને, અને સમ્યક દ્રષ્ટિને પર્યાય દેખાતું. બે ફેર છે ને, એ ફેર છે મોટો,
લક્ષ્ય ફેર છે.
બસ લક્ષ ફેર આગળ
વળી કેવો છે, કેવી છે આત્મ જ્યોતિ, કેવી છે આત્મ જ્યોતિ.
આત્મજ્યોતિ ક્યારે ત્યારે કેવી કે, અને આત્મા કે કેવો આત્મા છે, એવું વ્યાકરણમાં ફેર પડી જાય. કઈ નથી
વળી કેવી છે તે આત્મ જ્યોતિ. વર્ણમાલા કલાપે કનક વિમ નિમગ્નમ.
ગોલામાં અગ્નિ નો દાખલા આપ્યો હતો, આમાં સોના નો દાખલો.
વર્ણમાલા પદના બે અર્થ છે, એક તો બનવારી અને બીજો વેદ પંક્તિ. ભાવાતામ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ. કલાપનો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઉપજ્યો કે જેમ એક જ સોનું બાન ભેદથી અનેક રૂપ કહેવાય છે, તેમ એક જ જીવ દ્રવ્ય દ્રવ્યગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદ્ય દ્રવ્ય રૂપે અનેક રૂપ કહેવાય છે.
બનવારી અને ભેદ પંક્તિ બે શબ્દ ક્યાં તને બીજો પક્ષ બતાવે છે. પ્રતિપદમ એક રૂપમ જે આવ્યું હતું ને, આવ્યું સર્વ અવસ્થા ને વિશે
તમે
કહી દીધું, તમારે કેવું જોઈએ પછી થોડી વાર
પેલા જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ એક રૂપમ પોતે એક જ છે.
એક જ છે બધા ભેદોમાં, એક રૂપ છે. બનવારી જે છે ને, બનવારી ઈ આ દ્રષ્ટાંત વાન ભેદમાં લીધું સોનામાં, અને જે બીજો ભેદ ભેદ પંક્તિ, એ ભેદ પંક્તિનો પેલો અર્થ કર્યો, અને હવે આ જે ભેદ કરે છે ને ગુણ પર્યાય રૂપ ઉત્પાદય રૂપ, એ બધું વાન ભેદ. સમજી ગયા? એટલે બનવારીનો અર્થ સોનાની એક કરે છે ને જ્યારે, ત્યારે કુરડી હોય ને એની અંદર સોનું નાખી અને તપાવે છે, તપાવે ત્યારે વાન ભેદ દેખાય, એની જ્વાળા નીકળે ને, એ જ્વાળા ઉપરથી ખબર પડે કે સોનું શુદ્ધ થતું જાય છે, આટલું શુદ્ધ થયું આટલું શુદ્ધ થયું, એ વાન ભેદ કહેવાય. એમાં બ્લુ રંગ આવવા માંડે, લાલમાંથી બ્લુ થવા માંડે, ત્યારે સમજો કે આ તાંબુ નીકળતું જાય છે, એવું છે. એ વાન ભેદ છે સોનાની કુરડીમાં તપાવે, ઈવાન ભેદ. ભેદ પંક્તિ એટલે આ બધા ભેદો, નવ તત્વના ભેદો, ગુણ પર્યાયના ભેદો, ઉત્પાદન ધ્રુવના ભેદ, એ બધા ભેદો છે ને. એમ બનવારી, બનવારી એટલે કુરડી, એમાં સોનું મૂકે એ દ્રષ્ટાંત.
જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ પોતે એક જ છે.
પોતે એક જ છે.
વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે.
જોયું? ભેદરૂપ પણ વસ્તુ જ છે.
વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે.
વસ્તુ છે. એને અનુભવ કરતા એમ નહીં.
વિચારતા.
વિચારતા એમ કહ્યું. અનુભવ તો એકનો જ હોય.
વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે. વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી.
વસ્તુ નથી.
અચ્છી વાત હૈ ના?
અભેદ તો જ ભેદ છે એમ.
વસ્તુથી ભિન્ન કોઈ વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી.
વસ્તુથી ભિન્ન
ભેદ કોઈ વસ્તુ નથી.
ભેદ છે એ કોઈ વસ્તુ નથી. વસ્તુથી ભિન્ન ભેદ
કોઈ વસ્તુ નથી.
કોઈ વસ્તુ નથી.
વસ્તુના જ ભેદો છે એમ કેવું છે?
એ જ વિચાર વિચારી જ કરું છું, હું એ જ વિચાર કરું. ચાલો ભાવાર્થ લઈએ પછી વિચાર.
ભાવાર્થ આમ છે કે સ્વર્ણ માત્ર ન જોવામાં આવે અને બાંધભેદ માત્ર જોવામાં આવે તો બાંધભેદ છે.
બસ
સોનાની શક્તિ એવી પણ છે,
પરી શક્તિ આ.
જો બાંધભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે તો બાંધભેદ જુટા છે. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે ને ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદ કે દ્રવ્ય માં જોવામાં આવે,
એટલે ભેદ માત્ર જોવામાં આવે. જો માત્ર કહીને એકલા ભેદ જ જોવામાં આવે
તો ગુણ પર્યાયો છે, ઉત્પાદ કે દ્રવ્ય છે, જીવ વસ્તુ આવી પણ છે,
ભેદરૂપ પણ દેખાય છે. હા, જીવ વસ્તુ આવી પણ છે.
જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ કે દ્રવ્ય ન જોવામાં આવે ને વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જુદા છે. બરાબર છે, આવો અનુભવ સમ્યક થશે.
એટલે શું હવે કહેવા માંગે છે? વિચારવા જેવું છે, એટલે તો આપણે ધોબી ગયા.
એટલે ઉત્પાદ કે દ્રવ્યના ભેદ કે ગુણ પર્યાય એના ભેદ એ જુઓ તો છે, અને એને એને ન જુઓ ને એટલી અભેદ વસ્તુને જુઓ તો કે આ બધા ભેદો જુટા છે.
એટલે અભેદ એટલું સામાન્ય,
એટલું સામાન્ય,
એટલું સામાન્ય જો તો એમાં આ ભેદો દેખાતા નથી. તો સમસ્ત ભેદ જુટા છે,
જુટા છે.
આનો અનુભવ સમ્યક છે.
વળી કેવી છે આત્મ જ્યોતિ? અન્ય માનમ,
કેમ કે આ તો એકલો દ્રષ્ટિનો વિષય છે.
હા, એટલે
એટલે આ એક જ્ઞાની વાત
નથી. નથી
બરાબર. કેવી છે આત્મ જ્યોતિ?
પણ ભાઈ નીચે લીધું છે ને કે ભેદ છે એ તો આત્મા છે, વસ્તુ વસ્તુ જ છે.
હે,
વસ્તુથી ભેદ કોઈ જુદું નથી, વસ્તુ જ છે. ભેદ છે એ વસ્તુ પ્રમાણથી જોઈએ તો વસ્તુ જ છે.
હા, એ જો આપણે વાત કરી હતી ને કે આપણે જે વિચારશું એનું, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી,
એટલે વસ્તુ જ છે. વસ્તુના ભેદો એ વસ્તુ જ છે,
વસ્તુના ભેદો એ વસ્તુ છે.
એટલે જ્ઞેયની વાત છે,
એટલે જ્ઞેયની વાત
છે. જ્ઞેયની
વાત આપણે અટકાતા અહીંયા, અને અહીંયા જરાક હું અટકો હતો. પણ તમે જે અર્થ કર્યો ને, એટલે દ્રષ્ટિનો વિષય ચાલે છે અત્યારે, એટલે મેં કહ્યું ઠીક છે, બાકી વિચાર તો વાંચી અટકાતા આપણે.
અને પછી આમ કીધું છે, જુઓ ઉત્પાદ કે દ્રવ્ય છે, જીવ વસ્તુ આવી પણ છે.
આવી પણ છે,
આવી પણ છે.
જ્ઞેયથી જુઓ
તો આવી પણ છે,
ધ્યેયથી જુઓ તો જુદું ને જ્ઞેયથી જુઓ તો આવી પણ છે.
એટલે ધ્યેયપૂર્વક જે આખું લઈ લીધું,
આખું લઈ લીધું આમ એમ દેખાય છે.
અચ્છા,
એમ દેખાય, કેમ કે ઓમાં તો વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી છે. ઇમ્પોર્ટન્ટ હતું વસ્તુથી ભિન્ન.
મને બહુ ગમી હતી આ વાત.
ઉત્પાદ વે, ઉત્પાદ વે વસ્તુથી ભિન્ન એવું કોઈ નથી, એમ એવી વસ્તુ ન હોય.
વસ્તુ જ છે, આખી પ્રમાણભૂત વસ્તુ છે.
કેમ કે વળી કેવી છે આત્મ જ્યોતિ એમ કીધું હતું ને?
હા, કીધું હતું.
એટલે પેલા તો નતું ભિન્ન દ્રષ્ટિ વિશે બતાવ્યું.
હા, ધ્યેયની વાત કરી,
ધ્યેયની વાત આવીને ધ્યેય ધ્યાનમાં આવી ગયું તો હવે આવી પણ છે એમ ઉત્પાદ.
એવી રવાડે ચડી જાય પછી આને ખોટું લાગ્યા કે આવું ક્યાંથી પાછું આવ્યું. પણ
આવી પણ છે આત્મ જ્યોતિ, આવી પણ છે.
કેટલોક વિષય ચર્ચા હોય છે, ચર્ચાથી સ્પષ્ટ થાય જે કહેવા માંગે છે એ જ આપણે સમજવું છે.
ઉત્પાદ કે દ્રવ્ય છે, જીવ વસ્તુ આવી પણ છે. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ કે દ્રવ્ય ભેદ ન જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જુદા છે.
અભેદમાં ભેદ દેખાતો નથી, અભેદમાં ભેદ દેખાતો નથી, પર્યાય ભેદ દેખાતો
નથી,
એવું જ્ઞેય અભેદ થાય છે એમ એમ કે છે ને. જ્ઞેયમાં
ભેદ દેખાતો,
ભેદ દેખાતો નથી, અભેદમાં ભેદ દેખાતા નથી, એનો આ પ્રકાર એક છે.
અભેદમાં ભેદ દેખાતો નથી, એટલે
અભેદમાં ભેદ દેખાતો નથી. બસ અભેદમાં ભેદ દેખાતો,
એમાં બધું આવી જાય,
એમાં બધું આવી જાય, એમાં
જરાય ઝંઝળવા खोलने जैसा नहीं है।
नहीं नहीं,
खोलने से फिर अभेद नहीं रहता।
हाँ ब्रह्म बस
बस
बराबर हिम्मत छे
आओ अनुभव सम्यक तो छे वड़ी केवी छे आत्म ज्योति अन्य मानम चेतना लक्षण थी जणाय छे जेथी अनुमान गोचर पण छे
पण छे એટલે કોઈ એમ કે એકાંતે અનુભવ ગોચર છે અને અનુમાન ગોચર બિલકુલ નથી પેલા શરૂઆતમાં જીવને એમ નથી અનુમાન ગોચર પણ
પણ છે એટલે અનુભવ તો થાય છે એ તો બધા માને છે
માને છે
પણ એવો સ્વરૂપ અનુમાનમાં પણ
આવે છે પરોક્ષ અનુભૂતિ થાય
છે
પણ છે ને
પણ છે ને એટલે
પણ
હવે બીજો પક્ષ
હવે બીજો પક્ષ ઉદ્યોત માનમ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે
વિશેષ સામાન્ય ને જાણે નહીં લગાડી
નહીં ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવને જાણે છે
કઈ નહીં જાણે છે
સ્વભાવથી જાણે
સ્વભાવથી
અચ્છા
ચેતના લક્ષણ જીવનો છે એટલે જીવને જ પ્રસિદ્ધ કરે છે
ભેદ અભેદ પ્રસિદ્ધ કરે ભેદ તો ભેદ છે ને એટલે ભેદ અભેદ ને પ્રસિદ્ધ કરે ચેતના લક્ષણ થી જીવને જાણે છે
વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે
એટલે અનુભવતા
એટલો વિકલ્પ પણ
જૂઠો છે
શુદ્ધ વસ્તુ માત્ર છે
આવો અનુભવ સંબંધિત છે ચેતના લક્ષણ થી જીવને જાણે છે એમ નથી બસ ઉગની ટિકિટ પાછું લક્ષણ થી લક્ષણ જાણે છે તો અભેદ થઈને જાણે છે ને કઈ ભેદ એ તો ક્યાંથી બહુ સારો કળશ ગયો આજનો
બે સારા
સાત ને આઠ બે સાત તો ટોપ ગયો